महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरेवात्मजम् राजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्।
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 395નો આપણો સ્વાધ્યાય ચાલુ છે। અત્યંત સમર્થ એવો સિદ્ધાંત પ્રતિપાદન કરતા જીવના પરિણામમાં તે સિદ્ધાંત સ્થિત થવારે અર્થે સમર્થ એવું દ્રષ્ટાંત દેવું ઘટે છે એમ જાણી ગ્રંથ કરતા તે સ્થળે જગતમાં સંસારમાં પ્રાય મુખ્ય એવો જે પુરુષ પ્રત્યેનો ક્લેશ આદિ ભાવ રહિત એવો કામ્ય પ્રેમ સ્ત્રીનો તે જ પ્રેમ સત્પુરુષથી શ્રવણ થયો હોય જે ધર્મ તેને વિશે પરિણમિત કરવા કહે છે તે સત્પુરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે જે ધર્મ તેમાં સર્વ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે તેથી ઉદાસીન થઈ એક લક્ષ્યપણે એક ધ્યાનપણે એક લયપણે એક સ્મરણપણે એક શ્રેણીપણે એક ઉપયોગપણે એક પરિણામપણે સર્વ વૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ તે મટાડી શ્રુત ધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે એ કામ્ય પ્રેમથી અનંતગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે તથાપિ દ્રષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી જેથી દ્રષ્ટાંતની પરિસીમા જ્યાં થઈ ત્યાં સુધીનો પ્રેમ કહ્યો છે સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને તમાડ્યો નથી। કૃપાળુ દેવ પરમાર્થ માર્ગને માટેનું અદ્ભુત રહસ્ય આપે છે। અદ્ભુત રહસ્ય એ છે કે જીવને સ્વરૂપની સ્થિરતા કેવી રીતે થાય। આ અનંત અવ્યાબાદ સ્થિરતાની વાત કરી તો આવી અનંત અવ્યાબાદ સ્થિરતા સંભવિત ખરી? એટલે સમર્થ એવો સિદ્ધાંત આપવો છે કે હા એવી અવ્યાબાદ સ્થિરતા સ્વરૂપમાં રમણતા સ્વરૂપમાં સ્થિરતા સંભવિત છે અને નિત્યપણે શાશ્વતપણે સંભવિત છે। ક્યારે? કે જ્યારે સત્પુરુષ દ્વારા શ્રવણ પ્રાપ્ત થયો છે એવો જે ધર્મ તેના પ્રત્યેનો પ્રેમ, સત્પુરુષ પ્રત્યેથી જે ધર્મ પ્રાપ્ત થયો છે, બોધ પ્રાપ્ત થયો છે, તત્વ પ્રાપ્ત થયું છે, જે સત્ય ઉપલબ્ધ થયું છે, તે સત્ય પ્રત્યે એવો પ્રેમ આવે કે જે પ્રેમ એથી કરીને બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ છે તેનાથી ઉદાસીન થઈ જાય। જીવને જ્યાં સુધી સત્પુરુષ પ્રત્યેના બોધના ઉપરનો પ્રેમ નથી ત્યાં સુધી એ પ્રેમ વિહીન તો નથી જ, એને પ્રેમ તો છે જ, પણ એ પ્રેમ ક્યાં છે? સંસારના બીજા પદાર્થોમાં વિખરાઈ ગયો છે, ફેલાઈ ગયો છે, અને સંસારના પદાર્થ અનંત છે એટલે બધે જ ફેલાયો છે, એટલે પ્રેમની એવી ઘનતા પણ એને જણાતી નથી, કારણ કે વિસ્તૃત થયેલો છે, ફેલાયેલો છે। સત્પુરુષ પ્રત્યેથી જ્યારે એને ધર્મ પ્રાપ્ત થાય ત્યારે આ જે મુમુક્ષુ જીવ છે, જિજ્ઞાસુ જીવ છે, સાધક જીવ છે, પરમાર્થ માર્ગનો કાંક્ષી જીવ છે, એને એવો પ્રેમ પ્રગટે છે, સત્ય જાણે છે, તત્વ જાણે છે, અરૂપી એવા તત્વનું સ્વરૂપ એ જાણે છે, અનુભવ કરે છે, એથી બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ છે તેનાથી ઉદાસીન થયો, પદાર્થ ત્યાં ને ત્યાં રહ્યા, અત્યાર સુધી તે પદાર્થમાં એને પ્રેમ હતો, હવે પદાર્થ જગત સંસાર બધું એમને એમ છે, પણ એ થયો ઉદાસીન. પ્રભુના વચનો સાંભળ્યા પછી આખો સંસાર ફિક્કો લાગે, રસ રુચિ વિનાનો લાગે, સાર વિનાનો લાગે. એ સંસારમાં એને ઉદાસીનતા નહીં, ઉદાસ અને ભક્તથી તેમ ગૃહાદિક માય. હે પ્રભુ, મને અનભક્ત એટલે જે તારી ભક્તિ નથી કરતા એના પ્રત્યે હું ઉદાસીન હજી થયો નથી. નહીં ઉદાસ અને ભક્તથી જીવના દોષ વર્ણવતા પરમ કૃપાળુ દેવ 20 દોહરામાં કહે છે કે આ મારો દોષ છે કે મને તને નથી માનતા, તારા પ્રત્યે પ્રેમ નથી, તારા પ્રત્યે ભક્તિ નથી, એની આગળ હું ઉલરતો હૈલો જાઉં છું. એના પ્રત્યે માને મને પ્રેમના ને સ્નેહના ઉભરા આવે છે. એ તો જીવો સંસારમાં રચ્યા પચ્યા છે, એને પ્રેમ કરીને કરવું શું છે? એના પ્રત્યે તો ઉદાસીનતા. તેમ ગૃહાદિક માહી, ઘર પ્રત્યે પણ ઉદાસીન. ઘરમાં રહીએ છીએ પણ ગોઠતું નથી, સંસારમાં જીવીએ છીએ પણ તે જીવિતવ્ય પ્રિય લાગતું નથી, એમાં જોડાણ થતું નથી, લાગણીથી થતું નથી, સ્નેહથી થતું નથી, ઉમળકાથી થતું નથી, ઉલ્લાસથી થતું નથી, તો ભક્તિભાવ તો ક્યાં આવે? આવી અવસ્થા સત્પુરુષનું વચન સાંભળ્યા પછી સાધક જીવને આવે છે. બધા પદાર્થો જે છે એના પ્રત્યે પ્રેમ છે, તેથી ઉદાસીન થઈ એક લક્ષ્યપણે, લક્ષ્ય એક જ નિજ સ્વરૂપ, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણે, એક ઉપયોગપણે, એક પરિણામપણે, સર્વવૃત્તિમાં રહેલો જે કામ્ય પ્રેમ તે મટાડી શુદ્ધ ધર્મરૂપ કરવાનો ઉપદેશ કર્યો છે. બાકી જે રહેલો સંસાર પ્રત્યેનો પ્રેમ છે એ કામ અધિષ્ઠિત છે, તૃષ્ણા અધિષ્ઠિત છે, વાસના અધિષ્ઠિત છે, મોહ અધિષ્ઠિત છે, છે ખરો, પણ એનું અધિષ્ઠાન, એનું કેન્દ્ર, એના પ્રત્યેનો રાગ, એના પ્રત્યેની રતિ જીવની છે, વાસના છે, તૃષ્ણા છે. આને કામ્ય પ્રેમની અંદર સમાવી દો. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કામ્ય પ્રેમ કયો છે? એ સ્ત્રીનો પોતાના પુરુષ પ્રત્યેનો પ્રેમ કયો છે, ક્લેશાદી ભાવ રહિત. આવો ભક્તિભાવપૂર્ણ જ્યારે પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ છે અને એવું દાંપત્યનું જીવન છે, અને એ દાંપત્ય જીવનની અંદર એને જે પ્રેમનો ભાવ છે એ કે છે એનાથી જગતમાં એને કોઈ બીજું શ્રેષ્ઠ તત્વ નથી. એ જ આખું સતીઓનો ઇતિહાસ જેને આપણે કહીએ ભારત વર્ષની અંદર, એ પછી સીતા હોય, સાવિત્રી હોય, દમયંતી હોય, દ્રૌપદી હોય, અનસુયા હોય, અનેક પ્રકારની મહાસતી સુલસા હોય, મદનબાળા હોય, મદન લેખા હોય, ભારતની અંદર તો આ ઇતિહાસની આખી પરંપરા છે. એકમાં જ એની સર્વ ચિત્ત વૃત્તિઓ કેન્દ્રિત થઈને છે. એ પ્રેમને પણ એટલું બધું પવિત્ર સ્વરૂપ આપે છે, કામ્ય પ્રેમને પણ, કેમ કે ક્લેશ આદિ ભાવ રહિત પ્રેમ છે. એ પતિ પ્રત્યેનો પ્રેમ હોવા છતાં પતિમાં પણ પરમેશ્વરની દ્રષ્ટિ છે. એ પ્રેમની પણ એક ઊંચાઈ છે. એ ઊંચાઈ ઉપરનો પ્રેમ છે એથી વિશેષ, કે જે દ્રષ્ટાંત હવે પરિસીમાને પામે છે. કૃપાળુ દેવ કહે છે દ્રષ્ટાંત હવે પરિસીમાને પામે છે. આવું જબરજસ્ત સમર્થ દ્રષ્ટાંત, કારણ કે સમર્થ સિદ્ધાંત સમજાવવો છે, અને સમર્થ સિદ્ધાંત સમજાવવો હોય તો જેવા તેવા દ્રષ્ટાંત ચાલી શકે નહીં. કહેતો તો ને કેતી વાર્તા, ટાયલા, ટૂચકા, જોક્સ આ પરમાર્થ માર્ગને સમજાવવામાં ચાલી શકે નહીં. આ તો સભાને મનોરંજન કરવાના કીમિયા છે, ચાયલા કરે, એ વક્તાનો ગુણ નથી, પરમાર્થ માર્ગના વક્તાનો ગુણ નથી. એ તો લૌકિક શ્રેણી છે, લોકપંક્તિ છે, પ્રસિદ્ધિના બે ચાર ફૂલો અને થોડીક વાતો વાહવા કરાવી દેવી, ઠીક છે ભાઈ. તત્વ શું પામશે? જીવોને સાંભળનાર શ્રોતાને ઉપલબ્ધિ શું થશે? એના અંતરની અંદર કોઈ નવા તત્વનો પ્રકાશ થશે? એ નહીં થાય તો તાલીઓ પડાવવાથી શું વળશે? વાહ વાહ, એવી તો જાહેર સભામાં ક્યાં ઓછી પડે છે. આ માર્ગ છે, સમર્થ દ્રષ્ટાંત આપીને સમર્થ સિદ્ધાંતને પ્રતિપાદન કરવું છે. અને એમાં પણ આ પ્રેમ, શ્રુત પ્રત્યેનો પ્રેમ, કૃપાળુદેવ શબ્દ પ્રયોગ વાપરે છે કે એક કામ્ય પ્રેમથી અનંત ગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રેમ કરવો ઘટે છે. હવે જો કામ્ય પ્રેમની એક પરિસીમા છે, એ પરિસીમા છે કે પતિ છે ત્યાં સુધી એક કામ્ય પ્રેમ છે. પતિનું અસ્તિત્વ નથી ત્યારે બહુ તો સતી થાય, વાત પૂરી થાય. પણ શ્રુત પ્રત્યેનો પ્રેમ આવ્યો છે એ તો જન્મો જન્મ જ્યાં સુધી નિજ સ્વરૂપમાં સ્થિત નહીં થાય ત્યાં સુધી જંપીને બેસશે નહીં, કારણ કે એની યાત્રા શરૂ થઈ ગઈ છે. શ્રુત ધર્મથી પ્રેમની યાત્રા થઈ છે, સ્વરૂપની તત્વની ઉપલબ્ધિ થઈ છે. હવે પ્રેમ એવો થયો છે એ દેહ કે જન્મ આધારિત નથી, પરંતુ તત્વ આધારિત છે, ચાલે છે, સનાતન છે, શાશ્વત છે. અને હવે જ્યાં સુધી પોતે એ સ્વરૂપમાં સ્થિર નહીં થાય, અવ્યાબાધપણે સ્થિતિ નહીં કરે, ત્યાં સુધી એ જ પ્રકારના પ્રયત્ન કર્યા કરશે. ત્યાં સુધી ગમે તેટલા ભવ થાય તો પણ એ સંસારમાં એની ઉદાસીનતા જોઈ કૃપાળુદેવે લખ્યું કે આ સંસારમાં કદાચ જન્મ લેવા પડે તો પણ આત્મભાવે કરીને ફરી આ સંસારમાં જન્મ લેવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. હવે અમે આ સંસારને ઈચ્છીને જન્મ લઈએ એ કંઈ બની શકે એમ, એના તરફ કંઈ અમને આત્મભાવ થાય એવું બને એમ નથી. આ સંસાર હવે ક્યારે પ્રેમપૂર્ણ લાગશે, એના પ્રીતિ થશે એવું બનવાની સંભાવના નથી. આ તત્વનું શ્રવણ કેવું, આ તત્વ પ્રત્યેનો બોધ કેવો, કે એક વાર જાગ્યા પછી એની અનંતની યાત્રાનો ત્યાં પ્રારંભ થાય છે, એના અંતનો, અનંતની યાત્રાના અંતનો પ્રારંભ થાય છે. જીવ અત્યાર સુધી તો ઘણું ઘણું કરી શકો પણ એ ક્યાંય હજી માર્ગે ચાલ્યો નથી. એણે એક કઈ યાત્રા હજી તો એક ઘાણીના બળદની જેમ ચક્કરમાં જ ફરે છે. એની ગતિ કદાચ વધી જાય તો વધારે ચક્કર થશે, એટલું જ કે એક બળદિયો હતો એણે દિવસના 25 ચક્કર કર્યા, અને આ બળદિયો એવો પાકો હતો કે એણે વધારે હો કર્યા. આણે 10 કિલો તેલ કાઢ્યું અને આણે 50 કિલો કાઢ્યું, એના માલિકને ફાયદો થશે. ગાડાના બેલની જેમ આ કુટુંબ પરિવાર પાછળ મરનારા બધા બળદિયાઓ બધા, એના માલિકને ફાયદો થશે. એનો દીકરો 1 લાખ રૂપિયા વાપરશે ટેસ્ટથી કે બાપ મૂકી ગયો છે, જિંદગી ભર કમાણી કરી, કોઈ દી નિવરાતે ચા પીધો નહીં, કોઈ દી હૂતો નહીં નિરાતે, અને બળતરા બળી બળીને એ મારા હારું પૈસા મૂકી ગયો છે. હવે હું ટેસ્ટથી વાપરું છું, મારે કમાવાની શું જરૂર છે, મારે તો મહિને 25,000 રૂપિયા આવે છે વ્યાજના. જોઈ લ્યો ઓલો બળદિયો એમને એમ ગયો. આવી દશા આ જીવની છે. એ કે છે કે એની યાત્રાના અંતનો પ્રારંભ થતો નથી. અહીંયા તો આ યાત્રા જ્ઞાનીઓ બહુ સરસ વાત કરે છે કે એવું સરસ માનવ જીવન મળ્યું છે, અદભુત રહસ્યો છે. એવો જીવન માનવ મનુષ્ય દેહરૂપી ગ્રંથ પ્રભુએ હાથમાં આપ્યો કે જો તારી મુક્તિના બધા પાઠ, બધા સૂત્રો, બધા તત્વો, બધા સત્વો આની અંદર ભરેલા છે, પણ આને પોતાની જિંદગીના પૃષ્ઠ ઉઘાડવાની કોઈ ફુરસદ નથી. એણે જિંદગીના ગ્રંથના પાના ક્યારેય ઉઘાડ્યા નથી. અને આપણે જેમ ઘણા લોકોના ઘરની અંદર જાજો અને એની અંદર એના મેગેઝિન લખે, પૈસા ભરે લેવા જેમ, પણ મેગેઝિનના રેપડ તોડવાની પણ એને તસ્દી લીધી, એવા આપણે છીએ. આપણને એવું એવા બધા સૂત્રો મળ્યા છે પણ આપણે આપણી જિંદગીનું રેપડ તોડવાનો પણ પ્રયત્ન ક્યારે કદાપી કર્યો નથી. સૂત્રો બધા એમ નેમ અકબંધ છે. ઓલો કબીર તો કહી ગયો કે પ્રભુ જ્યો કી ત્યો દર્દની ચદરિયા, પ્રભુ તે મને જેવું જીવન આપ્યું એવું જીવનમાં ડાઘ લગાડ્યા વિના આ તને પાછી ચાદર તારી તને આપું છું. એ તો પારમાર્થિક દ્રષ્ટિએ વાત થઈ. આણે કહ્યું કે તે જે ચોપડી આપી એ ચોપડીને હાથ લગાડ્યા વિના તને પાછી આપું છું, વાંચ્યા વિના. ચોપડી ખોલ્યા વિના લઈ જા, આ તારી તને મુબારક પાછી આ દશા છે. અરે આવો પ્રેમ સત્પુરુષના બોધની અંદરથી, આ રહસ્ય સત્પુરુષના બોધમાંથી, આ મળેલું તત્વ એમાંથી મળેલો આ પ્રકાશ, એમાંથી મળેલો આ ઉજાસ, અંતર આલોકિત થઈ જાય. સ્વાધ્યાય એનું ફલશ્રુતિ શું? અંતર આલોકિત થઈ જાય, અંદરમાં તત્વનો પ્રકાશ, કોઈ નવી સમજણ, કોઈ નવી દિશા કહી ન શકાય. પણ જે જગતની અંદર જીવે છે એ જગત એને ખોટું ભાસવા લાગે, અને જે દેખાતું નથી એવું કોઈ અદ્રશ્ય એવું જગત કોઈ સાચું છે જે મારે પ્રાપ્ત કરવું છે. જ્ઞાનીઓએ દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું. શું એની મહત્તા છે? એના જ્ઞાનમાં આ મહત્તા છે. બોધના બોધિરૂપે જે પ્રકાશ છે એની આ મહત્તા છે. એ આલોકિત થયો છે. જીવ જ્યારે આલોકિત થાય છે ત્યારે સંસારના સર્વ સંબંધ એને ખારા લાગે છે. સંસારની કોઈ ચમક દમકમાં એને કોઈ રસ રુચિ રહેતી નથી. કહે છે કે કામ્ય પ્રેમથી અનંત ગુણ વિશિષ્ટ એવો શ્રુત પ્રત્યે પ્રેમ કરવો ઘટે છે. ખરેખર આ શ્રુત પ્રત્યે પ્રેમ થાય તો સંસારના કોઈ પણ આવા પદાર્થો છે એના પ્રત્યેનો પ્રેમ તો તુચ્છ લાગશે. અનંત ગુણ વિશિષ્ટ દ્રષ્ટાંત પરિસીમા કરી શક્યું નથી. જ્ઞાની કે છે અમે હવે શું સમજાવીએ? કૃપાળુ દેવ સરસ લખે છે કે આ બધા જ્ઞાનીઓ છેલ્લે કહે છે કે દ્રષ્ટાંતની પરિસીમા થઈ ત્યાં સુધીનો પ્રેમ તો અમે કહ્યો તમને, પણ સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડ્યો નથી. અમે સિદ્ધાંત જી એની સીમા આવી ગઈ છે એવું કહેતા સિદ્ધાંતની પરિસીમાને પમાડ્યો નથી. અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારરૂપ અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણા કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશ દ્રષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસાર પરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી. જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિ ભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કેવું ઘટતું નથી, દુઃખી કેવો ઘટે છે એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને. એવા આપ્ત પુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે. જે તે કહેતા હતા કહે છે ભવિષ્ય કાળે કહેશે તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિશે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિશે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાન પરિણતિ અને તેથી પ્રાપ્ત થયું છે જે દુઃખ પરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે. અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યા પૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને માટે બળવાન છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય તે અપૂર્વ ભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. વાત છે જીવનું સ્વાભાવિકપણું ક્યારે પ્રગટે, જીવનું સ્વાભાવિકપણું કેમ પ્રગટ થાય. તો અત્યારે છે એ શું છે? સ્વાભાવિક કે અસ્વાભાવિક? અસ્વાભાવિક. આ જીવનું અત્યારે વર્તમાન હાલત, વર્તમાન પર્યાય, વર્તમાન પ્રવર્તના, મન વચન કાયાના યોગની પ્રવર્તના અને એની પોતાના આત્માના ગુણોની જે પ્રવર્તના છે એ બધી અસ્વાભાવિક છે. જ્ઞાન ગુણની અસ્વાભાવિક પ્રવર્તના તે અજ્ઞાન છે. દર્શન ગુણની અસ્વાભાવિક પ્રવર્તના એ અંધતા છે, મિથ્યાત્વ છે. પ્રત્યેક ગુણ અવળી રીતે ચાલી રહ્યો છે, અસ્વાભાવિક છે, ઇટ્સ નોટ નેચરલ. સ્વાભાવિક એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ, એનું જે પ્રકારનું જે રીતે પરિણામ થવું જોઈએ તે પરિણામ થાય તે સ્વાભાવિક, એથી વિપરીત થાય તો તે અસ્વાભાવિક છે. રાત્રે ઊંઘ આવવી તે સ્વાભાવિક છે, ન આવે અસ્વાભાવિક છે. સમયે સમયે આ દેહના ધર્મની વાત છે, ભૂખ લાગવી એ સ્વાભાવિક છે, ભૂખ ન લાગે અસ્વાભાવિક છે. શરીરની અંદર નિહારના ધર્મો છે, મળ વિસર્જનના, મળમૂત્રના વગેરે બધા, એ પણ થવા સ્વાભાવિક છે, ન થવા અસ્વાભાવિક. એ અસ્વાભાવિકતા સમજાય છે. ક્યાંક અસ્વાભાવિકતા થોડી પણ આવે કે હમણાં જરા બરોબર ભૂખ લાગતી નથી, ઊંઘ બરાબર જામતી નથી, પાચનમાં કંઈ તકલીફ હોય એવું લાગે છે, હલવામાં હજી હમણાં થોડોક શ્રમ વર્તાય છે, આનું આમ નથી થતું ને આનું તેમ નથી થતું, અને શરીરનો વિચાર કરવા જાઓ તો નવરાજ નહીં પડો કોઈ દિવસ. જેનો વિચાર કરશો ત્યાં તમને દર્દ જ દેખાવાનો છે, સમજી લેજો. માટે કોઈ દી છાપા વાંચવા નહીં દર્દને હતા. જે વાંચશો એમ થાય કે મને ક્યાંક છે, એના લક્ષણ વાંચો એટલે એમ થાય કે તરત જ લક્ષ્ય ઉપયોગ ક્યાં જશે, પોતામાં જ જવાનું. મને ડાયાબિટીસ પણ છે, મને બ્લડ પ્રેશર પણ છે, મને આમ વાત પણ છે, મને અજીર્ણ પણ છે, મને ફલાણું પણ છે, મને ઢેકણું પણ છે, અને વાંચી વાંચીને ફાંકીને ગોળીઓને ફાકડા ભરશે તો આમને મરી જવાનું. રોગ નહીં હોય તો ગમે ત્યાંથી લાવીને. આ અસ્વાભાવિકતા ઉપર જેટલો ઉપયોગ છે, જેટલી જાગૃતિ છે, જેટલો પુરુષાર્થ છે, અને ક્યાંક જો કોઈ જગ્યાએ નિદાન થતા હોય તો દોડ્યો નથી તો નામ પેલા લખાવો મારું, ગમે એની લાગવગ ગોતી રહે પણ. કારણ કે આજ બસ મરતો કોઈને કે તું બોલ સુખી છો શરીરથી, આ પછી વાત આત્માની તોય નથી. ક્યાંક કંઈક થતું, મોટો ડોક્ટર આવ્યો છે આપણે કંઈ મુલાકાત થશે, પણ તારે ડોક્ટરનું જ કામ છે, જ્ઞાનીનું કંઈ કામ નથી. કોઈ મહાત્મા આવ્યા છે ભલે આવ્યા, સમજવા જેવું છે, કોઈ મહાત્મા આવ્યા છે તો ભલે, ડોક્ટર એવો છે, વૈદ્યરાજ છે, એમ સારું જાણે છે, જ્યોતિષ છે, ખબર પડે છે, અમુક મહારાજ આવ્યા છે, બાકીનું બધું કહે છે જૈન તત્વજ્ઞાન સિવાય, તો મજા આવી જાય એમ. આપણે જરાક એમને મળવું છે, ગમે એમને થોડુંક તમે 5 મિનિટ પણ એમની સાથે મુલાકાત ગોઠવું. ભૌતિક સુખનો ભિખારી આજ અવસ્થા છે. જ્ઞાની કે છે આ અસ્વાભાવિકતા એનાથી સહન થતી નથી. ભૌતિક જીવનની, દૈહિક જીવનની અસ્વાભાવિકતામાં એ જાગતો છે, હંમેશા બધા ઉપાયો લે છે. હવે તું જેમ શરીર છો એમ એની અંદર એક અસ્તિત્વ છે આત્માનું, ચૈતન્યનું, એને પણ એના ધર્મ છે, એને પણ એના ગુણ છે, એના ધર્મ છે. હવે ચૈતન્યની અંદર એક જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, વીર્ય ગુણ છે, સમાધિ ગુણ છે, સુખ ગુણ છે, આનો ધર્મ છે અત્યારે પ્રવર્તન થયું. જેમ શરીરનો ધર્મ, એમાં અસ્વાભાવિકતા આવી કે ઊંઘ નથી આવતી, થાક વધારે લાગે છે, ભૂખ ઓછી લાગે છે, ક્યાંક ધબકારા અનિયમિત થઈ ગયા છે, સંભળાય છે ઓછું, દ્રષ્ટિ ઓછી પડે છે, આની અસ્વાભાવિકતા જેટલી પકડાય છે એટલી આત્માના ગુણોનો જે ધર્મનું પ્રવર્તન થઈ રહ્યું છે અસ્વાભાવિક છે એવું પકડાય જ ખરું. કે હારું આજે હું સ્વાધ્યાયમાં ગયો ને મને કંઈ સમજાણું નહીં, તો મારો જ્ઞાન ગુણ છે એની કંઈક અસ્વાભાવિકતા લાગે છે, મને તત્વ બેસતું નથી, તો મારા દર્શન ગુણની અંદર કંઈક અસ્વાભાવિકતા હોય એવું લાગે, એનો ઉપાય કરવો પડશે, એનું ઇન્વેસ્ટિગેશન કરવું. ઓલાનું તરત જ ઓલો કે આ રિપોર્ટ લેવો, તે રિપોર્ટ લેવો, તો 1000 રિપોર્ટ ભેગા કરીને ફાઇલ ભેગી કરશે. પેલા આમ હતું, પછી આમ હતું, પછી આમ થયું, પછી આટલો સુધારો થયો, પછી આટલો થયો, આનાથી આટલો થયો, પણ તારી આત્માની ફાઇલ ક્યાં નથી, એની ફાઇલ એની પાસે. ચૈતન્યના અરૂપી છે, અરૂપીની પણ અરૂપી ફાઇલ છે ખરી રાખી છે. ઓલા કોમ્પ્યુટરમાં જેમ ફાઇલ ખુલે ને, કોમ્પ્યુટરમાં એ કરતા હોય કે જો ફાઇલ ખોલા, એટલે ફાઇલ ખોલે, આપણને એમ થાય કે આ અમને એમ મશીન પડે, આમાં ફાઇલ ક્યાં, તો ઘણી ફાઇલ છે. આ ચૈતન્યમાં પણ ઘણી ફાઇલ છે. જ્ઞાન ગુણની ફાઇલ ખોલો જોઈએ કોક વાર, આ પણ કોમ્પ્યુટર છે. એ જ જ્ઞાન ગુણથી અંદરની બધી ફાઇલો ખુલશે. અનંત ફાઇલો છે અંદર, અનંત ફાઇલો છે. જરાક ખોલવાનો પ્રયત્ન કરીએ. અહીંયા કહે છે કે જ્યારે જ્યારે એને શ્રુત ધર્મથી આ ખોલવાનો એક જ છે, ચૈતન્યના ધર્મ છે. મારું અસ્તિત્વ જેમ શરીરનું છે, એમ શરીરની સાથે ચૈતન્યનું અસ્તિત્વ છે, સંયોગી છે. આ અત્યારે આ જીવની અવસ્થા સંયોગી છે. અંદર રહેલો ચૈતન્ય આ 10 પ્રાણની સાથે રહીને જીવી રહ્યો છે. પ્રાણ મહત્વના નથી, અંદર રહેલો ચૈતન્યનો મહત્વનો છે. પ્રાણની જો પ્રવર્તન છે એ જ જીવન નથી, પણ પ્રાણને પ્રવર્તન કરાવનાર જે છે કોઈ એવું તત્વ છે કે જે તત્વથી આંખથી દેખાય છે, જે તત્વના કારણે કાનથી સંભળાય છે, જે તત્વના કારણે નાકથી ગંધનો અનુભવ થાય છે, જે તત્વના કારણે જીભથી સ્વાદ લેવાય છે, જે તત્વના કારણે સ્પર્શથી આનંદ અનુભવાય છે. તો એ તત્વ જે છે એ ચૈતન્ય તત્વ છે. આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જા. પ્રવર્તન 10 પ્રાણનું છે. મનોબળ, વચનબળ, કાયબળ, 5 ઇન્દ્રિયોના બળ અને શ્વાસોશ્વાસ, ભાષા, આયુ, આ 10 પ્રાણ ઉપર જીવન છે. અને એ દેખાય છે, પણ એ જેનાથી પ્રવર્તન, જેની સત્તાથી આનું પ્રવર્તન છે અને આનું અસ્તિત્વ ગયું, એટલા એકે 10 એમને એમ ઉભા રહી જાય, કાંઈ હાલે નહીં. જ્ઞાની કહે છે એને આ જીવને એ ખ્યાલ નથી કે અસ્તિત્વનું સ્વરૂપ કેન્દ્ર શું છે. એ ન હોવાને કારણે શું થાય છે, એને બોધ નથી. એટલે સરસ શબ્દ પ્રયોગ જ્ઞાની કહે છે કે અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. આ કારણ, અનાદિથી એ જાગતો છે, ઇઝ વેરી કોન્શિયસ. શેની બાબતમાં કોન્શિયસ છે? સંસાર પરિણતિમાં કોન્શિયસ છે. સંસાર પરિણતિમાં કોન્શિયસ છે. કોઈ ઊંઘમાં જો એની નિંદા કરે તો આ સાંભળી જાય એવું છે, એટલો કોન્શિયસ છે. અને એની અનંત પરિણતિ છે. સંસારના પ્રત્યેકે પ્રત્યેક, પળે પળ, સંબંધે સંબંધ, સંયોગે સંયોગ, બધાની સાથે એટલો બધો જાગૃત છે, એટલો બધો જાગૃત છે કે વતાવ્યો વતાવાતો નથી, બોલાવ્યો બોલાવાતો નથી. સતત જાગૃત. ઊંઘમાં એના અવગુણ ગાવા નહીં. એ ખોટો પડ્યો મારો દીકરો, આંખ બંધ કરીને બહુ જાગતા રહેવું. આ જીવને સંસારની અનંત પરિણતિ છે, એ થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. અસંસારપણારૂપ પરમાર્થ, એના અંશ પ્રત્યે પણ એને બોધ નથી કે અહીંયા મને આ મારો વિભાવ ભાવ થયો, આ કષાય થયો, આ બંધનું કારણ થયું, આ દોષ ઉત્પન્ન થયો, એના અંશ પ્રત્યે પણ એને બોધ નથી. ઘણા કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશ દ્રષ્ટિ પગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે એવી વિષમ પરિણતિ, એવી સંસાર પરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી. કદાચ કોઈ એવા પુણ્ય સંયોગે એને આવો જોગ થયો ક્યાંક કે આવો બોધ મળે. કેટલો અંશે, અંશે બોધ મળે પરમાર્થનો, ચૈતન્યનો, પોતાના જીવનનો, પોતાના અસ્તિત્વનો બોધ મળે. તો પણ પેલી સંસારની પરિણતિ એટલી બધી વિષમ છે કે એ આડે આને એનો વિચારવાનો અવકાશ મળતો નથી. કે સાંભળી લીધું પણ પછી કઈ અમે કઈ ખાસ વિચાર્યું નહીં, પછી અવકાશ નથી. અહીંથી ગયા એટલે પછી એક મિનિટની ફુરસદ નથી કે શું કીધું, જ્ઞાની પુરુષની આજ્ઞા શું છે, જ્ઞાનીએ શું કહ્યું. એ બેઠા હતા ત્યાં સુધી સાંભળ્યું, બહુ મજા આવી. લાગે છે હારા લાગે છે તો જ્ઞાનીઓ બોલો, હજી આને આ અજ્ઞાનથી અભિપ્રાય આપ્યો કે લાગે છે તો જ્ઞાની, આ તું અભિપ્રાય આપવા વડો મોટો. એને અવકાશ નથી, કેમ કે પરિણતિ બધી કેવી છે, વિષમ છે. વિષમ એવી સંસાર પરિણતિ આડે તેને અવકાશ પ્રાપ્ત થતો નથી. એને એના ઉપર મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા, અને ધ્યાન થતું નથી, કરતો નથી. આ બધા સ્ટેજ છે, શ્રવણ પછીના સ્ટેજ છે, વાંચન પછીના સ્ટેજ છે, એ કરવા પડે ને. એ એમ સમજે છે કે મેં ધર્મ સાંભળ્યો, એ એમ સમજે છે કે મેં ધર્મ વાંચ્યો. તો તું તો છાપાય વાંચસ અને તું તો ટીવી પણ સાંભળસ, પણ આપણે આ બધું જ કરીએ છીએ, પરિણતિ શું થાય છે? અહીંયાની પરિણતિ તો એ જ થાય કે જ્યારે એના ઉપર મનન, ચિંતન, નિધિ ધ્યાસન, અનુપ્રેક્ષા, ધ્યાન, એ તો ધ્યાન હોય તો ચિરકાળ સુધી એમાં એકરૂપતા આવે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાન આ એકરૂપ થાય, એની સમાપત્તિ થાય બોધની, એમાંથી એને આ પ્રકારનું અનંત અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થાય. પણ પહેલાં તો હજી એને કોઈ પણ પ્રકારનું મનન અને ચિંતન નથી, અને મનન અને ચિંતનના અભાવમાં એની ધારણા જ બદલાતી નથી. સ્વ આત્મ વિકાસ વિશેની ધારણા કાંઈ બદલાતી નથી. બોધ બોધના ઠેકાણે રહે છે. કારણ એટલા માટે જ્ઞાની કહે છે કે બોધમાં કોઈ દોષ નથી, પણ આને અવકાશ નથી, અવકાશ નથી. સૂત્ર સમજીએ બરોબર. શ્રુત પ્રત્યેનો પ્રેમ કેવો, એટલે અવકાશ ક્યાં આવે? એ જે પતિવ્રતા સ્ત્રીમાં કીધું હતું કે બીજા કામ કરંત, એ બધાય કામ કરતી હોય તો પણ એનું ચિત્ત ક્યાં હોય? પતિની અંદર. એમ આજે જ્ઞાનાક્ષેપકવંત એવો જે સાધક છે, એને જો સુરત પ્રત્યેનો પ્રેમ જાગે, જો જેવો સ્ત્રીને પોતાના પતિ પ્રત્યે છે, તો એ સંસારના ગમે તે કામ કરતો હોય તો પણ એને અવકાશ એ જ હોય, એ વચનોમાં જ એ ચિત્ત એનું રમતું હોય. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ. ભલે ગમે તે કામ કરું, પણ ઘડીએ ન વિસારું મારા રાજને રે. એક સમય માત્ર પણ વિસ્મરણ નો નથી જ્યાં અવકાશ જો. કૃપાદેવ રત્નત્રય મહારાજ લખે છે કે હે સત્પુરુષ સદગુણો, તમારા ઉપકાર હું કેમ શું કરું, કેવી રીતે ગાઉં? કારણ કે વિસ્મરણનો ત્યાં કોઈ અવકાશ જ નથી. સતત સ્મરણમાં, સતત સ્મરણમાં. મીરાને કૃષ્ણ ક્યારે ભૂલાયા? કબીરને ચૈતન્ય ક્યારે ભૂલાયું? નરસિંહને કૃષ્ણ ક્યારે ભૂલાયા? ગૌરાંગ ચૈતન્ય દેવને એ પ્રભુ ભક્ત ભગવાન એના ક્યારે ભૂલાયા? મહાપુરુષોની, સંતોની, ભક્તોની અદ્ભુત પરંપરા છે કે પ્રાપ્ત થયા પછી એનો પ્રેમ એટલો બધો છે કે પછી સંસારીનો પ્રેમનું દ્રષ્ટાંત પરિસીમા વાળું છે. આ પરિસીમાથી ઉપરના દ્રષ્ટાંતો આપણે જોઈએ ત્યારે તો કે છે કે ક્યારેય ભૂલાતો નથી, અવકાશ પ્રાપ્ત થાય છે. એ અવકાશ શેમાંથી મળે છે? તો બાકીની પ્રવૃત્તિઓમાં ઉદાસીન થાય છે, અને ઉદાસીન થવાને કારણે જે સર્જાયેલી નથી, જે ઉદયમાં નથી, એ આપોઆપ છૂટી જશે. આપણે પ્રવૃત્તિ બે પ્રકારની કરીએ છીએ. એક ઈચ્છાથી કરીએ છીએ, હોંશથી કરીએ છીએ, હરખથી કરીએ છીએ, અને એક ઉદયથી કરીએ છીએ. પણ આપણને ખબર નથી કે આમાં ઉદય ક્યાં છે અને ઈચ્છા ક્યાં છે. ખરેખર તો શું થાય છે કે આપણી 10% પ્રવૃત્તિ જ કદાચ ઉદયની હોય એવું લાગે છે, બાકી તો 90% પ્રવૃત્તિ આપણી પોતાની ઈચ્છાની, આરંભની, તૃષ્ણાની, વાસનાના જોર ઉપર જ ચાલતી હોય છે. એટલે અવકાશ આવતો જ નથી. અને પેલાને ઉદાસીનતા થઈ, એનું એનું કારણ પેલા એને ઉદાસીનતા થઈ જગત ઉપર. પણ જગત સાથે પનારો છે, કાંઈ વાંધો નહીં, ભલે રહ્યો. હવે અવકાશ મેળવી લીધો એને જગતમાંથી, અને અવકાશ તેમાં મેળવી લીધો પ્રભુના સ્મરણમાં. જે કંઈ જીવન છે હવે, એ એનું જીવન શેમાં છે? એને પ્રભુ સાથે પ્રીત લાગી ગઈ છે. એક ક્ષણ પણ હવે પ્રભુ વિસરાતા નથી, બોધનું વિસ્મરણ થતું નથી. નવો નવો પ્રકાશ ચાલ્યા જ કરે છે. આનંદની ઉજાસની છોડો અંદર ઉછળતી જ રહે છે. સંસાર દુખી લાગે છે, એ અંદરથી સુખનો અનુભવ કરે છે. સંસાર પરિણતિ આડે તેને અવકાશ પ્રાપ્ત થતો નથી. સિદ્ધાંત સમજી લઈએ વ્યવહારિકતાથી, જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિભાન ઘટતું નથી. સ્વપ્રાપ્તિનું ભાન એને ઘટતું નથી, એને બોધની સાથે વિચારવાનો અવકાશ નથી, તો આને સ્વપ્રાપ્તિનું કોઈ ભાન જ નથી, એને કોઈ આત્મા મેળવવાની કોઈ લક્ષ્ય જ નથી. ખોટો છે, જૂઠ છે એને આત્માની વાતો બધી. સ્વસુખ સ્વરૂપ પ્રાપ્તિ આ બધું વસ્તુ એનું શબ્દની માત્ર રમત છે. અરે અવકાશ ન થાય, એકવાર સંસાર ઉપર ઉદાસીન થાવ પછી ટાઈમ ટાઈમને ટાઈમ જ છે, કારણ કે એકેય પ્રવૃત્તિ કરવી જ નથી એવો ભાવ થાય તો પછી કયું બળ છે ઉદય સિવાય? અને ઉદયમાં પણ એ તો ઉદાસીન જ છે, ઉદયમાં કાંઈ એ ઉલ્લાસિત નથી. તો ઉદય સિવાય પછી જે ટાઈમ નથી મળતો એનું અહીંયા જવાબ આપે છે સાયકોલોજીકલી. સ્વરૂપ પ્રાપ્તિનું ભાન નથી એટલે અવકાશ મળતો, એ અવકાશ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી જીવને સ્વરૂપ પ્રાપ્તિનું ભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કેવું ઘટતું નથી, દુઃખી કેવો ઘટે છે. અને આવું સ્વરૂપ પ્રાપ્તિનું ભાન ન હોય ત્યાં સુધી એ જીવને સુખ ઘટતું નથી, કેમ કે સુખ અંતરની સમશ્રેણીમાં છે, બહાર શોધવાથી નહીં મળે. હે જીવ, તું ભ્રમામાં, તું ભ્રમણામાંથી પાછો વળ અને અંદર આ જ્ઞાની પુરુષે કહેલા બોધના અર્થની રમણતામાં જા, તને સુખ સુખ અને સુખ જ છે. જ્ઞાનીના વચન સત્પુરુષના બોધ એની અંદર જીવની રમણતા એ સુખનું કારણ છે, આનંદનું કારણ છે, વિષાદનું કારણ નથી. એ તો ત્યાં સુધી તેને સુખી કેવો ઘટતો નથી. શબ્દ પ્રયોગ સરસ છે, જીવને કંઈ સુખ કેવું ઘટતું નથી તો દુઃખી કેવો ઘટે છે. પ્રભુદેવે તો સરસ શબ્દ મૂક્યો, દુઃખી જ છે એને જો જ્ઞાની પુરુષના વચનને વિચાર કરવા માટે જો અવકાશ ન હોય તો એ તો દુઃખી છે. આના જેવો તો કોઈ દુઃખી જ નથી કે ઓહો સત્પુરુષના બોધનો વિચારવાનો કાંઈ ટાઈમ નથી તને. ઓલો એમ સમજે કે મને ઘણો કાંઈ ટાઈમ નથી, હો આખો દી મોબાઈલ ઉપર જોઉં છું. તું જીવતો જાગતો મોબાઈલ જ છો, મોબાઈલ ઉપર જોઉં છું. આ દુનિયામાં આ વયું જશે તો આને કંઈ થઈ જશે, તો આને કંઈ થઈ જશે. અરે પણ તું ક્યાં બ્રહ્માનું કામ તે લીધું છે હાથમાં? આ તો સ્વયં પોતાને બ્રહ્મા વિષ્ણુ મહેશ માનીને એક જ જીવડો અત્યારે જીવે છે મોબાઈલ હાથમાં રાખીને. એને સમજે કે મારા વિના આનું શું થશે ને, આ મને નહીં મળે તો શું થઈ જશે એનું? કાંઈ નહીં થાય. એક વાર તું મોબાઈલ તારો ફેંકી દે પછી જો દુનિયા એમને મળે છે, એમાં કાંઈ ફેર નથી. કદાચ તારા કારણે દુઃખમાં વધારો થશે, બાકી તો બાકી બધે શાંતિ જ છે. પણ જીવને આ પ્રકારનો અવકાશ નથી તો એને જ્ઞાની કે છે સુખ કેવું ઘટતું નથી પણ દુઃખી કેવો ઘટે છે, કે આના જેવો. કારણ કે દુનિયાભરની ઉપાધિ જે પોતાની પાસે નહોતી એ બધી ઊભી કરી. આને કહેવાય દુઃખની ઉદીરણા. ઉદીરણ કે જે નહોતું એ પડ પાણા પગ ઉપર, પડ પાણા પગ ઉપર. પછી છોલાઈ નહોતું શું થાય? મચકોડાય તો ખરો ને, છોલાઈ નહીં તો કે છે દુઃખી કેવો ઘટી. એમ દેખી જ્ઞાની પુરુષે અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને. જ્ઞાનીઓ અનંત કરુણાના નિદાન છે. કેવળ કરુણા મૂર્તિ છો દિન બંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુજી હાથ. કેવી પ્રભુની ઓળખાણ અને કેવી પોતાની ઓળખાણ! એક જ કડીની અંદર પ્રભુ તું કેવળ કૃપાનો નિદાન છું, જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન, તું તો કરુણાની મૂર્તિ છો, કરુણાની મૂર્તિ છો તું. હવે અમારે શું કહેવું? અને હું પાપી પરમ અનાથ છું, પાપી છું, અનાથ છું, મારામાં કોઈ શક્તિ નથી, અનાથ છું, મારો કોઈ રખેવાળ નથી, મારો કોઈ ત્રાતા નથી, કોઈ તારણહાર નથી, ડૂબી રહ્યો છું, મરી રહ્યો છું, પડે પડે મને બચાવનાર કોઈ નથી, કોઈ નાથ જોઈએ ને, કોઈ નથી. કે છે કે એને એવા અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને એવા આપ્ત પુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે. કેવા પુરુષ? જૈન દર્શનમાં આ શબ્દ બહુ સમજવા જેવો છે. આપ્ત, આપ્તના વચનને પ્રમાણ માનીને ચાલવું. આપ્ત એટલે આગમ વચનો જેના છે એવો પુરુષ, વિશ્વાસ રાખવા લાયક, ભરોસો મૂકવા લાયક. આ વિશ્વાસો ડિપેન્ડેબલ, યુ કેન બેંક અપોન ઇટ અંડર એની સર્કમસ્ટન્સીસ. ગમે તે સ્થિતિ થાય તમે એનો ભરોસો કરી શકો છો, તમે એના ઉપર આધાર રાખી શકો છો, તમે એના ઉપર વિશ્વાસ રાખી શકો છો. આપણી સ્થિતિ આવી ખરી? કોઈ આપણા ઉપર વિશ્વાસ રાખી શકે ખરો? કદાચ ક્યારેક વિચાર કરીએ તો એમ થાય કે ઓહો, જગતના અનંત જીવોમાં એક જીવના વિશ્વાસનું પાત્ર પણ હું અપેક્ષા એ વિચારશો તો ક્યાં કંઈ ક્યાંક અવિશ્વાસ 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 આપણા પ્રત્યે છે છે ને છે. આપણા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ કોને? આપણા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ કોને? વધારે વાત કરવી નથી બધી, પણ આ તો જાતે વિચારવું. જો એ માનતો હોય તો એને જેને છે એ બધા વિચારી લેવાનું કે હવે પોતપોતાની રીતે કેટલી સેફટી લેતા હોય આપણાથી, આપણાથી કેટલી સેફટી લેતા હોય. આપણે માનતા હોય કે આ બધા આપણે ભરોસે જ છે અને આપણા ઉપર એને જબરજસ્ત વિશ્વાસ છે. આનાથી મોટી બીજી જગતમાં એકેય ભ્રાંતિ નથી. એ સમયે અહીંયા કહે છે પૂર્ણ વિતરાગ ને સર્વજ્ઞ જેવો આપ્ત પુરુષ બીજો કોણ હોય? જે કરુણાની મૂર્તિ છે, જે સર્વજ્ઞ છે, જે સર્વદર્શી છે, જે અરિહંત છે, જે કેવડી છે, પૂર્ણ વિતરાગી છે, એને જગતમાંથી હવે કંઈ કોઈની પાસેથી લેવું નથી, અપેક્ષા નથી, ઈચ્છા નથી, કશું જ નથી. કૃતકૃત્યતા છે જેના જીવનમાં, પરિતૃપ્તપણું છે. પોતે પોતામાં પરિપૂર્ણતા જેને જોઈ છે, કોઈના થકી નહીં, બધું મળી ગયું એટલે હું તૃપ્ત છું એમ નહીં. તમે પરિપૂર્ણ છો એમ માનો અને અન્ય જીવોની કરુણા કરો. કૃપાળુ દેવે તો એ કહ્યું છે કે જૈન દર્શન તો એમ કહે છે કે પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે અને સ્વયંપૂર્ણ છે. એની પૂર્ણતામાં જગતના કોઈ અણુ માત્રની પણ આવશ્યકતા નથી. તો આવી પરિપૂર્ણતા જેને પ્રાપ્ત કરી છે એ કહે છે એવા આપ્ત પુરુષે દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે. આપ્ત એટલે જેના ઉપર ભરોસો કર ભાઈ, એને દુઃખ મટવાનો માર્ગ જાણ્યો છે. જે તે કહેતા હતા, કહે છે અને ભવિષ્યકાળે કહેશે, તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિશે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિશે, એવો જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષની ઓળખાણ કૃપાળુ દેવના પત્રે, પત્રની અંદર જ્ઞાની પુરુષના ઓળખાણ. કોઈ કાંઈ વ્યાખ્યા આપે, કોઈ ક્યાંય વ્યાખ્યા આપે, અહીંયા તો વાત કરતા કરતા ઓળખાણ આપે. જેને સ્વાભાવિકપણું પ્રગટ થયું છે, એના બધા જ ગુણો સ્વાભાવિકપણે વર્તે છે અને જેને સ્વાભાવિક સુખ પ્રગટ થયું છે, એની ફલશ્રુતિ પણ જેને પ્રગટ અનુભવમાં છે, એવો જે જ્ઞાની પુરુષ તે જ અજ્ઞાન પરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખ પરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે. આવો પુરુષ જ આ જીવને સમજાવી શકે. શું એની અજ્ઞાન પરિણતિ શું છે તે અને એનાથી દુઃખ પરિણામ શું છે એનાથી નિવારી શકે. જ્ઞાની પુરુષો સમજાવી શકે છે. સુખ તો પોતામાં જ છે, સુખ આપતા નથી.
જે સ્વરૂપે સમજાવીના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવન.
આ જ્ઞાની પુરુષ એ સમજાવે છે. અજ્ઞાન અને તેથી પ્રાપ્ત દુઃખની પરિણતિ પરિણામ છે એમાંથી નિવારી અને આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે આ પુરુષ સમજાવી શકે છે. આવો પુરુષ ન હોય ત્યાં સુધી જીવને સમજણ આવતી નથી. અને આ પુરુષ કેવો? તો કે જેને વિશે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે અને જેને વિશે જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે, આવો પુરુષ અધિકારી પુરુષ છે અને સાથોસાથ આપ્ત પુરુષ છે. બહુ મોટું લક્ષણ છે આપ્ત. એટલે આપ્ત એ લક્ષણ ઘણું જબરજસ્ત લક્ષણ છે, વિતરાગતા સાથે જોડાયેલું છે, અનંત કરુણા નિધાન સાથે જોડાયેલું છે, એના તારક બળ સાથે જોડાયેલું છે. એની અંદર એટલી બધી તારકતા છે, તારકતાનું સામર્થ્ય ઘણું છે આપ્તની અંદર, એ સમજાવી શકે છે. એટલે આત્મસિદ્ધિમાં પણ કહ્યું, સદગુરુના ઉપદેશ વણ સમજાયન જીને રૂપ, સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. આવા પુરુષ વિના સમજી નહીં શકાય આ બોધ, આવા પુરુષનું વચન. અહીંયા આખી વાત કરવી છે શ્રુત ધર્મ ઉપરનો પ્રેમ, જેથી જીવનું સ્વાભાવિકપણું સમજાય. કહી શકવાને યોગ્ય છે અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યા પૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને માટે બળવાન છે. જ્ઞાની પુરુષનું આવું વચન એ આત્માને સ્વાભાવિકપણું સમજવામાં અને અજ્ઞાન પરિણતિ અને તેનાથી પરિણામ થતું દુઃખ પરિણામ નિવારી શકવા માટે બળવાન કારણ છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, આવા પુરુષનું વચન, આવો સમર્થ ધણી, આવો ઉત્કૃષ્ટ જ્ઞાની, આવો અપ્રાપ્ય એવો આપ્ત પુરુષ, એનું વચનનું જો તમને શ્રવણ થાય, જ્ઞાની કે છે આપણને જો શ્રવણ થાય કોઈ પ્રકારે પણ, જ્યાં ત્યાંથી બીજું ઘણું બકવાસ સાંભળીએ છીએ, ઘણો કચરો મગજમાં ભરીએ છીએ, પણ આવા પુરુષનું જો વચન આવે અને એના ઉપર જો પ્રેમ જાગી જાય અને તે અપૂર્વ ભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તેને કેવા જાણવા? અપૂર્વ ભાવરૂપ. ઓહો, આત્માનું જે ભાવ સ્વરૂપ છે એની અંદર, અને મેં જે અત્યાર સુધી ભાવ ભાવ્યો છે આવો તો ક્યારેય મારા અનંત કાળની યાત્રામાં પણ આવો ભાવ તો ભાવ્યો નથી. આ તો મારા સુખની વાત, આ તો મારા હિતની વાત, મારા કલ્યાણની વાત, મારા સ્વાભાવિક ધર્મની વાત, મારા અસ્તિત્વની વાત, મારા ગુણની વાત. આવો અપૂર્વ ભાવ, આના શબ્દોની અંદર કેવો ભાવ છે કે જેનો એક શબ્દ સાંભળતા લોકો સંયમના માર્ગે ચાલે, ભગવાન મહાવીરની વાણી સાંભળે અને આવો રાજકુમાર જેવા સુખની અંદર માલતો હોય, એ પણ પોતાનું રાજકુમાર પદ છોડી અને ભગવાનના માર્ગે પ્રવજ્યના માર્ગે ચાલ્યો જાય, ભગવાનનો બોધ સાંભળી ચક્રવર્તી પદ પડવું હોય એ પણ એને નિરસ લાગે એ છોડીને ચાલ્યો જાય. ભગવાનની વાણી સાંભળવાથી એવું કેટલું બધું, ગૌતમ જેને બોધ આપે એ કેવળ જ્ઞાની થાય. આ કેવા મહાસમર્થ યોગીઓ મહાત્માઓ હશે, એ એક શબ્દ કહે અને જીવનું અનંતકાળનું અજ્ઞાન અદ્રશ્ય થાય, એનાથી નિપજતું દુઃખ પરિણામ નિવારી શકાય. માત્ર આવા પુરુષનો કોઈ વચનનો જોગ થોડી શ્રવણનો. જ્ઞાની કહે છે કે કોઈ પ્રકારે ભાઈ, તને ગમે તેમ કરીને રોહિણીયા ચોરને ચોરી કરવા જતા જતા જો એને પણ શ્રવણ થઈ ગયું, કાંટા વાઈગા, શરીરમાં પીડા ઉપજી, પણ એમાંથી પણ થયું શું? પ્રભુના વચનનું શ્રવણ થયું તો એ પામી ગયો. કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય તે અપૂર્વ ભાવરૂપ જાણી, રોહિણીયા ચોરે કહ્યું કે મેં તો ઘણું જાણ્યું છે પણ દેવને પડછાયો ન હોય અને એની આંખમાં પલકારા ન હોય, આ અપૂર્વ ભાવ એને જાણ્યો, એ જાણ્યો, એને બચાવી લીધો, માયા જાળમાંથી બચાવી લીધો, બચી ગયો એટલે સીધો પ્રભુના સમવસણમાં આવી ગયો. એક વાક્ય લૌકિક વ્યવહારનું પણ કેમ ન હોય, પણ એમાં અપૂર્વ ભાવ પડ્યા હોય, અપૂર્વ ભાવ એટલે એ એકાંતે જીવનું કલ્યાણ કરનાર હોય, વાત ગમે તે જ્ઞાની પુરુષની હોય પણ એ વાતમાં જીવના સમ્યક એકાંતે કલ્યાણ સિવાય બીજી કોઈ વાત હોય નહીં. આવા અપૂર્વ ભાવનું એ કથન છે. એ અપૂર્વ ભાવ જો પકડાઈ જાય અને તેમાં પ્રેમ વર્તે, કૃપાળુદેવ આ શબ્દ મૂક્યો છે, તેમ શ્રુત ધર્મે રે, દ્રઢ પ્રેમ કરે, જ્ઞાના ક્ષેપક બંધ. આવો પ્રેમ જો પ્રભુના વચનમાં આવે, એક વાર તને આપ્ત પુરુષની વાણીમાં પ્રેમ જાગે તો તત્કાળ, એક શબ્દ પ્રયોગ મૂક્યો છે, તત્કાળ જેવી જીવની તથા ભવિતવ્યતા, અરે પાકેલું ફળ હોય તો એને વાર ન લાગે. તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય. આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય એટલે મોક્ષ. આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય, આવી અદભુત વાત. એટલી બધી એક જ સૂત્રથી ચાલે છે આપણા છેલ્લા 5-6 સ્વાધ્યાય. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરન, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાનાક્ષેપક વંત. બસ પ્રભુના વચનમાં એકવાર આવો પ્રેમ લાવ, જેવો પ્રેમ સંસારીના પ્રેમનું તને દ્રષ્ટાંત કીધું, પણ એ પ્રેમને પરિસીમા છે. અહીંયા આ પરિસીમાપણાને પામે નહીં એવો સમર્થ સિદ્ધાંત. એ સિદ્ધાંત એવો કે આપ્ત પુરુષની વાણીનું જો શ્રવણ થાય અને એના ઉપર વિચારવાનો અવકાશ થાય, તો અવકાશ થશે તો તને એ પા પ્રેમ જાગશે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સગ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બતલાય દે. આ કેવળ જ્ઞાનનું બીજ છે, બોધ બીજ આને કહેવાય છે. કે પ્રભુના આ વચન, આવા આપ્ત પુરુષના વચન એક વાર જો શ્રવણ થાય અને એના ઉપર આ જીવ અવકાશ લે, જો માત્ર શ્રવણથી અટકવાનું નથી અહીંયા. એટલે કહ્યું છે કે એ સ્ત્રીને પુરુષ પ્રત્યે પ્રેમ છે નહીં, પણ બીજા કામ કરંત એ પ્રેમનું સાતત્ય છે. સંસારની બધી જ પ્રક્રિયા કરતા કરતા પણ એના ચિત્તની રમણતા અહીંયા છે, એમ જ્ઞાની પુરુષના આપ્ત પુરુષના વચનમાં આવો પ્રેમ પ્રગટે. અહો રાત્ર એનું ચિંતન રહે, અહો રાત્ર એનું ધ્યાન રહે, દિન રાત્ર રહે તદ ધ્યાનમય. આવી અવસ્થા થાય તો કે છે કે તત્કાળ અથવા અમુક અનુક્રમે, પણ બીજ તો નખાઈ ગયું. અનુક્રમનો અર્થ જ એ થયો કે બોધિ બીજ હવે કેવળ જ્ઞાનના રૂપની અંદર પરિણતિત થશે, અંશે પણ બોધબીજની પ્રાપ્તિ થાય. અને આવું બોધબીજ સત્પુરુષના આપ્ત પુરુષના વચનમાં રહેલું છે, એના વચન પ્રત્યે આપણી ભક્તિ અને એના વચન પ્રત્યે આપણો પ્રેમ. સત્પુરુષોનું બળ જગતનું કરે.